आनंद मूर्ते श्री कृष्ण तत एव सुखोदय तद्भिन्ना विषया सर्वे दुखदा मायः त्वत्। वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धार्मानन्दनमहं विचिन्तये। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। सर्वोपरि सर्वावतारे श्री स्वामी नारायण भगवते नमो नमः। प्राणाधार प्राण प्रिय प्राणनाथ प्रियवर सुखकर दुखहर श्री घनश्याम महाराजाय नमो। परम ध्येय मूर्ति सर्व कारण कारण श्री हरि कृष्ण महाराजाय नमो नमः। एकाकी वनवासी कंद फूल फलासी महाकरुणा निधान अति कृश तनु श्री बाल मुनि नीलकंठ वर्णि राजाय नमो नमः। सदानंद आनंद घन मूर्ति श्री सहजानंद स्वामी ने नमो नमः। अस्माकम् आदि गुरु परम सिद्ध मूर्ति परम दास मूर्ति परम साधु सेवक हरिरूप निमग्न सर्व सद्गुरु मुख्य श्री गोपालानंद मुनये नमः। सत्संग मातृ साधुता मूर्ति हरि गुरु तुल्य श्री मुक्तानंद मुनये पंडित प्रवर अति दृढ़ निष्ठावत श्री नित्यानंद मुनये नमो नमः। कवि सम्राट हरि सखी श्री ब्रह्मानंद मुनये नमो नमः। वैराग्य मूर्ति निष्कुलानंद स्वामी प्रेम मूर्ति प्रेमानंद स्वामी धर्म मूर्ति भायात्मानंद स्वामी विवेक मूर्ति आनंदानंद स्वामी त्याग मूर्ति सदानंद स्वामी स्नेह मूर्ति समाधि निष्ठ श्री सच्चिदानंद मुनये नमो नमः। हरि समर्पित सर्व परमहंसेभ्यो नमो नमः। ग्रंथ लेखक आधारानंद मुने ग्रंथ शोत्र भक्त राजादा खाचरादिभ्यश्च नमो नमः। मम मोक्षदातृ गुरुवर श्री राधारमण स्वामी ने नमो नमः। सर्व प्रकट सद्गुरुभ्यः प्रकट सद्भ्यः प्रकट हरि भक्तेभ्यश्च नमो। विक्रम संवत 2073 आसोवद सातम आठम भेड़ा छे एमां आठम नो क्षय छे। आजे गुरुवार छे तारीख 12 ऑक्टोबर 2017। स्वामीनारायण मंदिर कुंडल धाम भजन हॉल में आपनु स्वागत हो। श्री स्वामीनारायण विजय तेतराम श्री सहजानंद स्वामी ने नमः। महामुक्त स्वामी श्री सिद्धानंद मुनि कृत उर्फ आधारानंद स्वामी कृत श्रीमद हरिचरितामृत सागर सार ज्ञान यज्ञ पूर्व पंदरमु आमा 101 तरंग छे। चालो अपने मंगलाचरण थी कथा आरंभ करिए। श्री सहजानंद स्वामी ही अक्षरपति अविनाश, श्री भक्ति धर्म के लाल ही मम उर करहु निवास। प्रियवर मम उर करहु निवास, तुम्हारे अनुग्रह करी के तुम्हारे चरित्र अनूप सार सार में लिखत हूँ, मन करी के तदरूप और मैं सार सार कहत हूँ, करी के हरि में मन करूँ। स्वामी एवं कहे छे कि मैं सार सार चरित्र लिख्या छे तो आवड़ो मोटो ग्रंथ थयो लाख चौपाई। आपने तो एनो ही सार, पण सार मां बहु होय भार, माटे डाया मणसो सार मां करे छे प्यार। સારમાં સેજે થાય ઉદ્ધાર, સફળ થાય આપણો અવતાર, માટે પકડી લેજો સાર નોય સાર। રેડી? સાર જીલવા તૈયાર છે તમારે માટે? આ વાલા સંતોએ બહુ મહેનત કરી છે, જબરી માથાકૂટ કરીને આ સમુદ્રમાંથી રત્ન 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 ખોળી ઢંઢોળીને થાળ ભરીને મને આપ્યો અને કહ્યું કે ગુરુજી બધાને તમે પીરશો, હું તો ખાલી પીરસનારો છું, બધો યશ મહાત્માઓને દેજો, મેને કુછ નહીં કિયા। બીજી વાત પછી કરીશ, અત્યારે હમણે હું આંટો મારીને બધે આવ્યો, દિવસે આંટા માર્યા એક બે। શું તમે બધા સેવા કરો છો ખરેખર? દિલ દ્રવી જાય એમાં ઓલ્યા પડાળની સેવા, ભગવાન જરૂર રાજી થાય। હવાલા મહારાજ બહુ રાજી થયા, કરી લેજો કરી લેજો, આવો અવસર ફરી આવે ના। એના મોટા મોટા ભાગ્ય છે કે જેનાથી ભગવાનની સંતની મંદિરની તીર્થની યાત્રાળુની સેવા થાય છે। આ નાની સૂની વાત સમજ્યો નહીં મારા બાપ, બહુ મોટો લાભ તમે લઈ રહ્યા છો। આ હું નહીં કહેતો, મધ્યનું 59 મૂકે છે, યાદ કરો વચનામૃતના અભ્યાસીઓ, ભગવાન અને ભગવાનના સંતની સેવા થોડા પુણ્યવાળાને મળતી નથી. જેને નથી મળતી એ થોડા પુણ્યવાળા છે. તમને ભગવાને ઢગલા મોઢે સેવા આપી છે ત્યારે મારું હૈયું એમ કહે છે કે તમારી પાસે ઢગલા મોઢે પુણ્યનું બેલેન્સ હશે ત્યારે તો તમને ઢગલા મોઢે ભગવાને સેવા આપી, અને તમે પણ ઢગલા મોઢે સેવા કરી લ્યો છો, એમ તક ઝડપી લ્યો છો. જ્યાં જેને જે સેવા મળે એમાં તમે છે ને ઝપટ મારી લ્યો છો. કોઈ ગૌશાળાની, કોઈ શીજીવાડેની, કોઈ ખેતીવાડીની, કોઈ ઘાસ કાઢવાની, કોઈ રહોડાની, કોઈ દ્વારપાળની, છેવટે કાગળિયા વીણવાની. ઊભા ઊભા હરિયોલી નામ કરીને આમ કરીને બે ચાર કાગળિયા વીણીને પણ લાભ લઈ લીધો ગણાય, જીવનું ભલું થઈ જાય, એ સેવા ભગવાન ગણી લે. થોડી પણ કોની સાહેબ? નસીબદાર છે. આખી દુનિયા સંસારની સેવા કરે છે, માયાની, મોહની, દેહની, વિષયની, સંબંધીની, સંસારીની, સગાવાલાની, વ્યવહારિક સેવાઓ. ઠીક છે, આપણે કાંઈ એનો વિરોધ નથી, કરવી પડે એટલી કરવી પડે, પરંતુ નસીબદાર તો તમે જ ખાટી ગયા છો. જોવાનું 400-500 માણા થઈ ગયા શિબિરને અને ઉત્સવને તો વાર છે, ત્યાં તમે બધા લાહો લેવા આવી ગયા. મને આનંદ એ વાતનો છે કે તમે કુંડળ ધામને તમારું ઘર માન્યું છો, બાપ તમારું ઘર માન્યું. અને મને હરખ એ વાતનો છે કે તમારા જેવા હરિભક્તોએ અમને સંતોને પોતાના માન્યા. તમારે ઘરે બૈરા છોકરા બધું હોવા છતાં ઘરના મકાન, જમીન, ખેતીવાડી, આવક, પૈસા, સોનું બધું હોવા છતાં એને ત્યાં ત્યાં પડ્યું રહેવા દઈને તમે અહીંયા અમારી સેવામાં અમને પ્રેમ હૂંફ બળવા આપવા આવી રહ્યા છે. સંતો, આટલી ઉદારતા તમારા વિના બીજામાં મેં નથી જોઈ. અમે ઘર છોડ્યું તેથી એવું નહોતું ધાર્યું કે આટલા હરિભક્તો મારી હારે ખભો મેળાવીને હાલશે. આટલા સંતો જગતમાં કહેવાય છે ને, આપણે ખભે ખભો મેળાવીને હાલવું છે. તમે મને બહુ અનેરો સાથ આપ્યો પ્રભુજી કી કૃપા હે પ્રભુજી. એ સબ પ્રભુજી કી કૃપા હે. એને જ યાદ કરાયો, બીજું કોઈ યાદ જ ના આવવું જોઈએ. ફરી વાર બોલું, બીજું કોઈ યાદ જ ના આવવું જોઈએ. મહારાજ સિવાય બીજું યાદ આવે છે ને એટલી ખોટ છે. અખંડ એ જ યાદ આવવા જોઈએ, એ જ 24 કલાક ભગવાન જ સાંભળવા જોઈએ. તો એનો આશરો કર્યો કહેવાય. તો એમાં પ્રેમ કર્યો કહેવાય. તો એને સમજ્યા ગણાય. હર પરિસ્થિતિમાં મહારાજ યાદ આવવા જોઈએ. जमता जमता महाराज, नाता नाता महाराज, हलता चलता महाराज, सोता जागता महाराज, सर्वे काम करता करता महाराज, आंखना मटका मारता मारता ही महाराज, हर परिस्थिति में महाराज, एना विना कोई याद ज ना हो जाए, ये भी एना में प्रीति करवी जो ये। आ संसार में याद आवे एवं घणु ही छे, माँ याद आवे, बाप याद आवे, भाई याद आवे, बेन याद आवे, दादो याद आवे, दादी याद आवे, पत्नी याद आवे, पति याद आवे, पुत्र याद आवे, पुत्री याद आवे, पौत्र याद आवे, पौत्री याद आवे, मित्र याद आवे, पाड़ोसी याद आवे, घर याद आवे, संपत्ति याद आवे, धंधो याद आवे, जमीन याद आवे, लागता वलगता मां क्या हेत थई गई होय ए याद आवे, आ बधु याद आवे। आ बधु याद करवामां आपणो समय 24 કલાકમાંથી કેટલોક વપરાઈ જતો હશે, અને કેવળ મહારાજને જ યાદ કરવામાં જો 24 કલાક આપણા જાય તો બેડો પાર થઈ જાય, તો ભગવાનમાં હેત ગણાય। ભગવાન યાદ ન આવે અને મેં આ ગણાવ્યું એ બધું યાદ આવે તો આપણી વૃત્તિનો આપણે બગાડ કર્યો કહેવાય। ઘણા કહે છે ને પાણી બગાડશો નહીં, વૃત્તિ વૃત્તિનો બગાડ ન કરો, વૃત્તિને વેડફોમાં વેડફવી, એ શબ્દ બહુ સરસ છે, વેડફી નાખવી। આત્મા પાસે પરમાત્માને આપ્યા જેવી બીજી કોઈ ચીજ નથી, એક ચીજ છે વૃત્તિ, વૃત્તિ। અને એ વૃત્તિ જ્યારે ભગવાનને છોડીને બીજામાં જાય ત્યારે વેડફાઈ ગઈ કહેવાય, ફેલ ગઈ, વ્યર્થ ગઈ, બાતલ ગઈ, પાણીમ ગઈ, નકામી ગઈ, જે શબ્દથી કહેવું હોય એ શબ્દથી કહો, પણ પરમ સત્ય આ છે, વૃત્તિને વેડફો નહીં। સંભાર્યા જેવા એક શ્રી હરિ છે, ભગવાનના સ્વરૂપમાં અખંડ મનની વૃત્તિ રહે એને માટે તો આપણે આ રાત દિવસ દાખલો કરીએ છીએ। વાલા ભક્તો, આ 15મા પૂરમાં શ્રી હરિ ગઢપુરમાંથી નીકળી હાલાર પ્રદેશમાં વિચરણ કરશે, પછી સોરઠ પ્રદેશમાં ફરશે, પછી ચરોતરમાં વિચરણ કરશે, પછી ગુજરાતમાં આંટો મારશે, પછી ભાલબારા વગેરે પ્રદેશમાં વિચરણ કરશે, ને પાછા ગઢપુર પધારશે। આટલી લીલા આ પૂરમાં સમાવેશ કરવામાં આવી છે। તો હું આગળ વધું, આદેશ શ્રી હરિ બીજા વૈશાખ માસે અશ્વ ઉપર વિરાજમાન થઈ અને ગઢપુરથી ચાલ્યા, ઘોડલે ચડીને ઘનશ્યામ હરિભક્તને દર્શન દેવા સુખ દેવા હાલ્યા, મૂર્તિનો મહા આનંદ પોતાના વહાલા સંતો ભક્તોને આપવા પરમેશ્વરે પલોઠી વાળીને વિશ્રાંતિ લીધી નથી। મોહનવર માંડવધાર વધાર્યા, એના પ્રેમી ભક્તોને સુખ આપ્યું. પછી વાલો વાવડી ગયા, વાવડીમાં વહાલ વરસાયું. પછી ત્યાંથી કિર્તાર કરિયાણામાં બિરાજ્યા. મીણબા વગેરે ત્યાંના બધા મુક્તોને ખૂબ સુખિયા કર્યા. પછી રાજેશ્વર રાયપર પધાર્યા, ત્યાં સુખ આપી પિયુ મારો પીપળિયા ગયા, નાવલીઓ ત્યાંથી નવાગામ, દિનબંધુ બંધિયા ગયા, ગોવિંદ ગોંડલમાં, જગદીશ જેતપુરમાં અને જમનાવડમાં ફરેશ, ધીંગો ધણી ધોરાજીમાં હવને સુખ આપે છે. વાલમજી વડાગામમાં ફર્યા, મોહનજી મોડામાં ફર્યા, વાલો વાંકાનેરમાં અને હરિવર હળવદમાં, મન મોજીલો મેથાણમાં ફર્યા. જોત ખરા કેટલા ગામમાં ફરે છે. પછી વાલમજી વઢવાણમાં લીલા કરતા લીંબડી પધાર્યા, ખમા મારા ધણીને ખોલડી યાદમાં સુખ દીધા. પછી ગોવિંદે ગુંદાળામાં આટા માર્યા. અરે પછી ટ્રિકમજી ટુવા ગયા, મને થોડીક મજા આવી ગઈ. હો પછી વાલો વસ્તડી ચિત્ત ચોર ચોકડીમાં ગયા. હા વાહ, સૌના બાપ બંને જડા પધાર્યા. નાનકડો નાગડકા થઈને બાપલીઓ બોટાદમાં આવ્યા. લ્યો આપણા અને હમીર ખાચરના દરબારમાં ઉતારા કર્યા. ત્યાં એક શ્રાવણ માસ રહ્યા, ફાવી ગયા બોટાદના મુક્તો. બોટાદમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. એ વખતે શ્રી હરિએ મસ્તક ઉપર 2 માસથી કેશ રાખેલા, વતુ નહોતા કરાવતા. પછી ત્યાં દરબાર હમીર ખાચરે કીધું કે દયા કરો, વતુ કરાવી નાખો, દાઢી બાઢી કાઢી નાખો. માને નહીં, નહીં હમ બાવા લોક હે, એ દાઢી અમારી શોભા હે, એ પ્યારી અમારી દાઢી કેસે નાખે કાઢી. હમીર ખાચર કે આવું બધું બીજા બાવાને શોભે, દયા કરો કે બોલાવી લઉં, બોલાવી લઉં. વારંવાર વિનંતી કરી ત્યારે શ્રી હરિએ માથાને કેશ ઉતરાવ્યા, દાઢી ઉતરાય. શ્રાવણ પૂરો થયો ને ભાદરવો બેઠો, પછી શ્રી હરિએ બોટાદવાસી મુક્તોની રજા લીધી ને ગઢપુર રવાના થયા. ને સંધ્યા ટાણે ગોવિંદ ગઢડે પધાર્યા અને ઘેલાને સામે કાંઠે નીલકંઠ મહાદેવનું મંદિર છે, ન્યા જઈને બેઠા મહાદેવજીની પાસે. પછી એક માણસને કીધું, ખાનગીમાં તું ગઢડામાં જા ને અબલ બાપુને ખબર આપ કે અત્યારે ભાવનગરના રાજા ગઢપુરમાં આવીને રહ્યા છે, માટે તમે કહો એ રીતે અમે આવીએ. પછી કાંઈક પ્રોબ્લેમ થાય, ડખો થાય તો પછી કહેતા નહીં. પછી અભલ ખાચરે ઉપાય બતાવ્યો, નારીના કપડા મોકલાવ્યા. પછી શ્રી હરિએ નીલકંઠ મહાદેવના મંદિરમાં મોહની રૂપ ધારણ કર્યું, કહેતા સ્ત્રીનો વેશ પહેર્યો અને ઠુમક ઠુમક ચાલે વાલો મારો અભલ ખાચરના ભવનમાં પધાર્યા. જઈને મોટીબા લાડુબાને મળ્યા. લ્યો તમે તો અમારા જેવા થઈ ગયા. મહારાજ કે હું બધાના જેવો છું, મારી યારે કોઈએ જાતિ ભેદ કરવો નહીં. જાતિ ભેદ તો બીજા યારે હોય ને, પુરુષો તો મારે થોડો હોય. વાલા ભક્તો, આવી રીતે મહારાજ લીલા કરે છે. આ લીલા સંભાળવાથી આપણા પાપ બળે, સુખ થાય, હૃદયમાં ખૂબ શાંતિ થાય. માટે આવી લીલાનું ધ્યાન ધરો, એ જ કરવાનું. सेवा करता करता चरित्र हंभारो महाराज ना मंगलमय नाम नु स्मरण करो। भगवाने राग आपो होय गळु आपो होय मधुरा कंठे मोहन वरना गीत ललकारो। करी लो आत्मा नु कल्याण करी लो रूडू टाणु चार दिन की चांदनी बीते आगे बहुत अंधेरा समझ मन हरी बिन कोई न तेरा। आत्मा नी हारे शू आवशे मन कहो छो मने एक वस्तु बताओ के आ आत्मा नी जोड़े जशे एक बताओ तब मने पूछो ने ओई कश हरिवर सिवाय कोई आत्मानी साथे आववानु नथी अने क्यारे जावानु थाशे एनी कोई ने खबर नथी। कोई ने नती खबर के रमेश भाई जीजावदर आम वया जशे आपणी वच्चे थी। कोई ने खबर नती मारो तुलसी दादो आम वयो जा। કોઈને ખબર નહોતી મારો પ્રેમજી દાદો ગાબાણી આમ હોય મારો ભજન સ્વામી આમ હોય। ન જાને કોણ ક્યારે આપણી વચ્ચેથી હાલ્યા જાય। ઠીક છે આપણે આ બધાની વચ્ચેથી ક્યારે કઈ ક્ષણે વયા જાવ શી ખબર। માટે હરી ભજો હરી ભજો હરી ભજો સેવા કરો બાપા સેવા કરો દિલ દગડાય કરશો નહી જુઓ ના નાના નાના છોકરાઓ બધા આવી ગયા છે જુવાની આવો હા અમેરિકા ક્યાંથી આવી ગયા ને અમારે જીવરાજ બાપા એક બે દિવસમાં બધા વાલા દેશો દેશમાંથી મુક્તો પધારી જશે આપણને એના દર્શન થશે। આપણે ક્યાં ભાડા ખર્ચીને દર્શને જાય ભાઈ દેશ પરદેશની વાટું આડા દરિયા આવે ક્યાં જવું એ બધા કૃપા કરીને આવા સમયે ઉત્સવ શિબિરના બાને અહીં આવે ત્યારે આપણને એના દર્શન થાય। આપણે અહીંયા કથામાં વિડીયો આમ ફરે ત્યારે એ લોકોને એને ઘરે આપણા બધાના દર્શન થાય એટલે આપણે વિદેશ જવાની જરૂર નહીં પણ એના દર્શન આપણને થાય નહીં એટલે એમણે દર્શન દેવા આવવું જ પડે ફરજ થઈ જાય સાહેબ। મારા કાંતિ ભગત આવી ગયા બોલો સાબાજ કહેવાય ને ભૂગી ગયા કો ભૂગી ગયા હા ભૂગી શક્યા ઈ કયો જેની મહિનાથી વાટું જોતા હોય એ આજકાલમાં આવી જાય છે માયાને પછાડીને આવી જાય સાલી બે શેઠી બંદા સેવામાં જશે તું એટલે કોણ આવી શક્યો નહીં ત્યાં સુધી એવો વ્યવહારે રાખ્યો સત્સંગી જીવન એવું નોંધે છે કે ભક્તિ માતાને વ્યવહારે એક દિવસ રૂંધ્યા જેની માં પછી પ્રભુને પળ નહીં ભૂલેલી માં જેથી ઘરને આંગણે વ્યવહાર આવ્યો ને હગા વાલા ને બીજા ત્રીજા ને કામ ત્યારે એ ઘનશ્યામ ને ભૂલ્યા બોલો। અરે ખુદ ભગવાનની માં સાક્ષાત ભક્તિ એને જો આ વ્યવહાર ભગવાન ભૂલાડી દે તો હું અને તમે કયા ખેતરના મૂળા। આ તો કો આ ભૂગ્યા
બાકી વ્યવહાર તો એવો છે ને બાપા, કોઈ નહીં છટકવા દે અમને, કારણ કે એ એટલો બધો હારો લાગે. છોકરા ના પાડે તો એ વ્યવહારના ગાળિયામાં આદમી માથું નાખે. સામેથી નાખે, કોણ જાણ્યું ગાળિયો કઈ રીતનો છે એ કઈ સમજાય એવું નથી. માણસને ખુદને એમાં પ્રેમ થાય છે કે મારે અહીંયા જ રહેવું છે. મારે એક ભાઈને જ કહેવું પડ્યું કે તમે અહીં જ્યાં સુધી રહેશો ને ત્યાં સુધી તમારા છોકરા બે પાંદડે નહીં થાય. કેમ છે, તમારું પ્રારબ્ધ તમારા છોકરાને નડે છે. તમે કુંડળ આવીને માળા કરવા માંડો, સેવા કરવા માંડો, તો એનું પૂન જો એને મળે ને તો બે ને ચાર પાંચ પાંદડે થાય. તમારી ન્યાય ઉપસ્થિતિ પાંદડા ખેરવી નાખે. મેં કીધું તમે અહીં આવતા રહે, મને કે હાસું છે હો, આ મારા પ્રારબ્ધ જેવા છો. આજથી સુધી મને કે મારે બીજું પાંદડું જ ન આવ્યું. મેં કીધું હવે આને જો આવવા દેવા હવે પાંદડા, તમે અહીંયા આવતા રહ્યો. પછી માન્યા મારું થોડું ઘણું, થોડા થોડા અહીં રહેવાની ટેવ પડે છે. માંડ વલ્યા ને કૂપડું ફૂટે ને ત્યાં આંટો મારે ખરી જાય છે. જાય જ નહીં ને જો બે પાંચ વર્ષ, તે ઓલાનો વડલો લીલો થઈ જાય એમ છે. અને આના પાનિયાનો પ્રતાપ એવો સાહેબ, તમે બધા વ્યવહારના હાથમાં નોરી આય. આ કાંતિ ભગતે કાંડું મુકાવી દીધું, મારો વાલો આવી ગયો. વ્યવહારમાં માણસો હામેથી માથું નાખે. ઓલો એલોજન બોલતો હોય ને રાતે, એલોજન અટાણે, તો ચારે કોરથી જીવડા ઉડીને એલોજનમાં માથું નાખે. દાજે આગાવ્યા જે વળી આવે, ધુમાડાના ગોટે ગોટા નીકળતા હોય, હજારો જીવડાઓ એલોજનમાં પડતા હોય, બળતા હોય, દુર્ગંધી છૂટતી હોય, જબરજસ્ત હિંસામય યજ્ઞ થતો હોય. એલોજન એટલે તમામ જીવડાઓને ખેંચીને ભસ્મીભૂત કરનારો એક યજ્ઞ, કલયુગનો નૂતન યજ્ઞ છે. અને એની જરૂર એટલી બધી હોય છે કે હવે રાખવો પડે છે. તો એ એલોજન ના પાડે કે હે જીવડાઓ મારથી દૂર રહેજો, પણ જીવડા એમ કે ના મારા વીરા, તાર જોડે જ બહુ પ્રેમ થઈ ગયો છે, તારામ પડીને ભસ્મીભૂત થઈશું ને આત્મા તને દઈશું. ત્યાં જ પડે એટલા બધા જીવડા આવે અને એટલા બધા ધુમાડા કાઢે. વાત કરો, જેમ એલોજન બધા જીવને ખેંચીને ભસ્મીભૂત કરે છે, એમ જગતનો વ્યવહાર બધા જીવને ખેંચીને પોતામાં ઘાલીને બાળી દેશે. આ તો તમે મળદ માણા ત્યાં ઠંડકમાં આવી ગયા. બહાર ગરમી બહુ છો, અહીં એસીમ છો. પુણ્યનો નહીં પાર રે ભાઈ, પુણ્યનો નહીં પાર. હવે કોણ કોણ હલવાના છે જરાક આંકલ કરો ને, બળ કરીને મુકાવી દે ને આવતા રહેતો. તમારે ધ્યાનમાં હોય તો એકાદી રિંગ મારજો. મિત્રનું ભલું કરે એમના મિત્ર કહેવાય. વાલા ભક્તો, પ્રભુએ કેવી લીલા કરી, સ્ત્રીનો ડ્રેસ પહેરીને મહારાજ એભલ બાપુના દરબારમાં પધાર્યા. આ એ સમય હતો, 68 સાલ પૂરી થઈ ને 69 બેઠી, આ 69 કાળનો વખત, ભારે ભયંકર. ઓ ભાઈ, બોલા અમીર બાપુએ દાઢી ને બધું પડાવ્યું ને, ત્યાં પાછું ભગવાનને ફરીને રાખ્યું 69 કાળમાં. પછી આ રાયબામાં વઢશે, કઢાવશે, પછી કાળ ઉતરશે. હવે બધી કથા એ આવે છે, આપણે તો ખાલી કથાને ટચ ટચ થતા હેલું જવાનું છે, અંદર નહીં જવાનું. મકાનને અડતા અડતા ઉભે રોડે જવાનું, મકાનમાં નહીં જવાનું સર. ભયંકર 69 કાળ પડ્યો ભાઈ ભાઈ. દયાના સાગર શ્રી હરિ ગઢડામાં ગુપ્ત રહ્યા છે, કોઈ દર્શન દેતા નથી. રાતે રાતે બારા નીકળ્યા, હેભલ ખાચર પાસે ખીચડી કરાવે છે, ટૂંકી બંડી પહેરે, ટૂંકી ધોતી અને કમળસિંહ વાંજા પાસે તપેલું ઉપડાવ્યું અને મારો વાલો અંધારામાં ઊભી બજારે બૂમ પાડે, કોઈ ભૂખ્યો? સમજ્યા? કેટલાય રાકા જ્યાં ત્યાંથી ભૂખના માર્યા રખડતા હોય, કાળમાં કાંઈ ખાવા મળે. હ મા બાપ, અમે ભૂખ્યા છીએ, એટલે અમુક પતરાળું, પતરાળું મૂકીને પ્રભુ પોતે ફીરશે. પ્રભુ પોતે ફીરશે. એક રાકો ભૂખ્યો ભૂખ્યો ગઢડાની બજારમાં પડ્યો હતો. મહારાજ નીકળ્યા, જીવા ખાચર ને કઈક ઓળખતો હોય છે એનું નામ સાંભળ્યું. જીવા ખાચર અન્નના દાતા હતા. જીવા મોક્ષ દે, જીવા મોક્ષ દે એવું કઈક બોલતો. પછી ત્યાં મહારાજ નીકળ્યા. પછી કોક કે આને ખાવા આપો, ખાવા આપો. મહારાજ કે ભાઈ એને ખાવા નથી જોતું. ભગવાને એની છાતી ઉપર ચરણાવરી મૂક્યો અને એનું શરીર છૂટી ગયું. તમે વિચાર કરો, એ કોણ હશે, કેટલા ભાગ હશે? મહારાજ કે મોક્ષ માગતો હતો, અન્ન નહોતો માગતો. બીજાએ દોડાદોડી કરી, એટલે આને ખવડાવવા ભૂખ્યો જ મરી ગયો. મહારાજ કે એ મોક્ષ માગતો હતો, તો આજ અમે એનો મોક્ષ કર્યો. વાલા ભક્તો, રાતે રાતે મહારાજ ભૂખ્યાને ખીચડી આપે છે. ભયંકર દુકાળે ભરડો લીધો, કાંઈક માણા મરી ગયો. મહારાજે તો બહુ બધાને ચેતવણી આપી હતી, ગલા આગળ કાળ પડશે, ઘોડા વેચી દેજો, બળદ ભેંસો ગાયો કાઢી નાખજો, દાણા લેજો, દાણા દાણા વગર માણા છતાં નાણે મરશે. માયનું એ સુખી થયા, કેટલા કે ન માયનું તો બહુ દુઃખી થયા. કયા ગામની બજારમાં મહારાજ જતા હતા અને હરિભગતને કહેતા હતા, ગલા કાળ પડશે, દાણા લઈ લીજો, પૈસા હશે તો એ દાણા નહીં મળે. તે એક વાણીઓ દુકાનમાં બેઠો બેઠો આ વાત સાંભળી ગયો ને, એટલે રૂપિયાની કોથળી આમ ખખડાવીને કહે, સ્વામી નારાયણ પૈટા હોય તો બધું મળે. પછી કહેવાય છે કે વાણીઓ મરી ગયો, ખાધ્યા વિના અનાજ ન મળ્યું, પૈસા પીડ્યા રહ્યા. મોટા પુરુષની આરે વાયડાઈ કરવા મજા નથી, પણ જીવને ધનનું અભિમાન બહુ, કોઈને બુદ્ધિનું અભિમાન બહુ, એટલે ભેખડે ભરાવી દે અભિમાન તો સારું નહીં. સ્વમાં શ્રેષ્ઠતા જેણે માની છે એ કોઈ સુખી જ નથી. આ નિમ્નતામાં સુખ બહુ છે. નિમ્નતા નિમ્નતા જીવને નિમ્નતા ગમતી નથી, મહાનતા બહુ ગમે છે. જ્યારે કોરથી દુખિયારા અન્ન વિનાના કુટુંબો ગઢપુરના જીવા ખાચર બધાને અન્ન દેતા હતા, એટલે ગઢડે આવ્યા અને જીવા ખાચરને આવીને કહે છે, અમને અન્ન આપો, અમને અન્ન આપો. જીવા ખાચરથી થાય એટલા દી નિભાવ કર્યો, પણ કોઈને ના પાડી શકતા નહીં. અને એમ કરતા જીવા બાપુને ખોરડે અન્નનો સંગ્રહ ખૂટ્યો. હવે ભૂખ મરે ભરડો લીધો. પછી જીવા બાપુ શ્રી હરિ આગળ આવ્યા, પાઘડું પ્રભુના પગમાં મૂકી નાખમાંથી આહુડા પાડીને રડ્યા કે પ્રભુ, કોઈ દી કોઈને ના કીધી નથી, મારું નામ જીવો, હું કોઈને મરો કેમ કહું? કે માટે ઝેર ઘોળીને મરીશ, પણ હું કોઈને અન્નની ના ન પાડું, ભૂખે મરીશ. પ્રભુ કાંઈક દયા કરો તો મારી લાજ રે. ત્યારે શ્રી હરિએ કહ્યું, ઠીક, આપણે કારિયાણી વાળા વસ્તા ખાચર આવ્યા છે, ઝંઝાવદર મોટાના અલૈયા બાપુ આવ્યા, બેન બોલાવો. બેન બોલાવ્યા ત્યારે મહારાજે કહ્યું, કે તમે ભાઈ સુખી છો, ગ્રાસદાર છો, જીવા બાપુને અટાણે ખરેખરી જરૂર છે, તો બે જણા હજાર હજાર રૂપિયા આપો, ક્યાંક અનુ મળતું હોય મગાવી લઈએ ને એનો કોઠાર ભરીએ, તો ગરીબ ગુરબાનું હાલે. વસ્તા ખાચર થી પ્રેમ ભર આ આગીના પલાણી, અને અલૈયા બાપુ થી પરિસ્થિતિ વસાત આ આગીના પલાણી નહીં તે ન પાડી શક્યા અને રાજીપાથી વંચિત રહી ગયા. ભગવાન યા તો કોઈ મોટા પુરુષ જીવનમાં ક્યારેક આવી કંઈક આગીના કરે ત્યારે જો પાળી શકાય તો બહુ મોટો રાજીપો મળી જાય, બહુ મોટો રાજીપો. ક્યારેક જીવનમાં આવું આપણે કોકને કાંઈક કામ સીંધવું પડે, કોક ભગવાનના ભગત હોય ને કાંઈક અટવાઈ ગયા હોય, મુંજાઈ ગયા હોય, તો આપણે કોકને કાંઈક ભલામણ કરવી પડે કે આનું જાળવજો, આને કાંઈક ટેકો કરો, અથવા તમે માગો છો એ હમણે ન માગતા, અથવા વ્યાજ ન લેતા, વગેરે વગેરે. પણ ઘણા હરિભક્તો બિચારા બહુ રાજી થઈને ઉમંગે સહિત આ વાત માને છે ત્યારે આપણું દિલ નાચી ઉઠે. ને ઘણાને તો આપણે કીધું હોય ન લેતા એટલે તરત જ એમ થાય કે લઈ જ લેવાશે, આપણને હે હે કરે ને પછી તરત ઓલાની પાસે માંગણી કરે કે લાવો. એને એવી કાંઈ મુશ્કેલી હોય નહીં, પણ ન થાય બાપા સેવા ન થાય. આમ તો હરિભક્તએ એની મેળે કોઈને મદદ કરવી જોઈએ, મેળે તો ન કરી શકે, પણ આપણે જરાક એને યાદી આપીએ, આંગળી ચીંધ્યાનું પૂન આંગળી ચીંધીએ તો પણ ન કરી શકે. બચારાની પરિસ્થિતિ એવી હશે, પણ જેનાથી સેવા થાય છે એ ભાગ્યશાળી છે ભાઈ. કરી શક્યા એની ઉપર પ્રભુની મહેરબાની સમજવી. જીવનમાં ક્યારેક જ એવી સેવા કરવાનો ચાન્સ મળે છે, રોજ ઉઠીને નહીં મળતો. જેને તકલીફ ન હોય એવા હરિભગતને જઈને કહેજો કે મારે તમારી આવી મદદ કરવી છે, એ તરત કહે છે મારે કાંઈ જરૂર નહીં. તો કોક દી જીવનમાં કોકની એવી મદદ કરવાનો ચાન્સ આવ્યો હોય ત્યારે ભગવાનના ભગત મોકો ચૂકે નહીં. સર મોટી વાત છે, જેવા ખાચરને મદદ કરવાની ભલામણ કરી મહારાજે વસ્તા ખાચર કારિયાણી વાળા એ બીડું ઝડપી લીધું. અલૈયા બાપા જીજાવદર વાળાથી કામ ન થયું. વાલા ભક્તો, આ દુષ્કાળના સમયે જેવા ખાચરને ત્યાં નિર્વાહ માટે આવેલા કાંઠીઓને ઘણી બધી તકલીફ પડી, બાપુ પહોંચી ન વળ્યા ત્યારે શ્રી હરિએ એ બધા કાંઠી દરબારોને સત્સંગમાં જ્યાં જ્યાં સંતો હતા ત્યાં ત્યાં મોકલ્યા સંતોની પાસે. અને આ કાંઠી દરબારોને તે દિવસે ચરોતર કે ગુજરાતમાં ફરતા સાધુ સંતોએ ભિક્ષા માગી માગીને ખવડાવ્યું ને 29 કાળ ઉતરાયો, એમ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં લખાણું. એમાં અદ્ભુતાનંદ સ્વામી પોતાને હાથે પોતાની વાતોમાં એક મજાનો પ્રસંગ લખે છે, વાંચ્યા જેવો છે, કે મહારાજે મને થોડાક એવા આપ્યા હતા હારે, હું ગામડામાં ભિક્ષા માગીને એને રોટલા ખવાડતો, એવું કે છે. આ ગ્રંથમાં એની નોંધ લેવાની, આ ગ્રંથમાં. સંતોને જવાબદારી સોંપી કે આ 5 તમે કાળ ઉતરાવા, 10 તમે, આ 15 તમે. જો તો ખરા પ્રભુની દયા. એ ભગવાન સ્વામિનારાયણના ભક્ત કે આશ્રિતો નહોતા, પણ જીવા બાપુને ત્યાં કાળ ઉતરવાની આશાએ આવ્યા હતા, રોટલાની આશાએ. ત્યારે ભગવાને એને આ રીતે સેટ કરી દીધા, મોકલી દીધા. સંતોએ કાળ ઉતરાવ્યો, બોલો. વાહ સ્વામિનારાયણ ભગવાન, વાહ સ્વામિનારાયણના સંતો. ખરે ટાણે માનવતા રાખીને માનવીની સેવા કરવામાંથી પાછા ન પડે એ ભગવાન સ્વામિનારાયણ ને સ્વામિનારાયણ ના સાધુ. હવે જો આપણે એને આશ્રિત હોઈએ તો હવે ટાણે આપણે કંઈક બીજા વિચારો કરીએ અને પાછા પડીએ તો મહારાજને કંઈ સારું ન લાગે. મહારાજ એમ કહે છે કે તું મારો ભગત ખરો, પાકો સત્સંગી ખરો, પણ માણસ ન થયો. એટલે જે માણસ ન હોય હરિભગત સત્સંગી શું હોય? એમ હરિભગત થવું હોય તો પહેલા માણસ તો થવું પડે. માણસ હોય માણસને મદદ કરવામાં પાછો ન પડે. જરૂર પડે બીજાના દુઃખમાં ભાગ લે એને માણસ કહેવાય. જો જીવા બાપુ ખૂટી ગયું ત્યાં સુધી બધાને ખવડાવ્યું, જો આને માણસ કહેવાય. ત્યારે ઘણા લોકો તો બધે અન્નની તાણી પડવા માંડે એટલે એ પોતાના બળે પૈસાના બળે બધેથી અનાજ પકડી ખરીદીને કંઈક ઊંડું ભંડારામાં ગાલી દે, તે વધારે ઉલટાની તાણી પડી જાય સમાજમાં. મદદ કરવાનું તો ઘરે ગયું પણ પોતાના કુટુંબને પોતાને કારે કદાચ કાંઈક ખૂટે નહીં એમ બીકમાં બીકમાં હેથકનો સંગ્રહ કરી દે. દેવાની વાત આગી પાછી ગઈ, ખેંઈ લે ઉલટાનું અને માણસનો કહેવાય. આને રાક્ષસ કહેવાય. રાક્ષસો બીજાને કોઈ બીજી રીતે પીડતા છે તો આને પીડવાની કાંઈક રીત બીજી છે, પણ હરવાળે બીજાને ચૂસવા, બીજાને હેરાન કરવા, બીજાને પીડવા, બીજાના દુઃખમાં જરાય ભાગ ન લેવો, કોઈની ઉપર દયા ન રાખવી, પોતાનું જ કરવું, આ બધી રાક્ષસી વૃત્તિ છે. જેનામાં જેટલી હોય એટલી તે રાક્ષસી વૃત્તિ ગણે. આપણામાં દૈવી વૃત્તિ હોય અને રાક્ષસી વૃત્તિ હોય બધું હોય. ઓળખીને દૈવી વૃત્તિનું પોષણ કરવું જોઈએ અને રાક્ષસી વૃત્તિઓનું આપણે ધીમે 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 ઘસીને વળાવી દેવી પડે, એનું નાશ કરવું પડે. દિવસ પછી દિવસ જાય છે વાલા ભક્તો, 29 કાળ હાલે છે, ટીપોઈ વરસાદ આવ્યો નથી, ભાદરવો મહિનો બેઠો, હજી વરસાદનો છાંટો નહીં. જલજીરણી એકાદશી આવી પછી દશેરા આવ્યા, આસો સુદ દશમ, વરસાદ ન થયો. મહારાજ ગઢપુરમાં જ રહ્યા, આ કોઈ ઉત્સવ નથી થયો. કાળમાં ઉત્સવ શું થાય? દશેરાનો ન થયો, જલજીરણીનો ન થયો. તેમાં એકવાર ભાદરવા મહિનામાં વડોદરાના દિવાન ગંગાધર શાસ્ત્રી ગઢપુરમાં આવ્યા. શ્રી હરિએ તેમને સન્માનવા માટે દાદા ખાચરને હામાં મોકલ્યા. દાદા ખાચર ગંગાધર શાસ્ત્રીનું સન્માન કરે છે. એ વખતે દાદા ખાચરની ઉંમર 12-13 વર્ષની હતી, પણ કોઈ કાંઠી કંઈક આડું અવળું બોલ્યા ત્યારે દાદા ખાચરે એને એવો તેજસ્વી જવાબ આપ્યો, એ ગંગાધર શાસ્ત્રીએ સાંભળ્યો, ખુશ થઈ ગયા દાદા ખાચર ઉપર. એની તેજસ્વીતા, એનો વિવેક અને વિનય જોઈ ગંગાધર શાસ્ત્રી રાજી થયા, એવું આધારાનંદ સ્વામી નોંધે છે. પછી ગંગાધર શાસ્ત્રીએ એભલ ખાચરના ગરાસનું જે દુઃખ હતું તથા ભાયાતોના વારસાનો જે કલેશ હતો એ ટાળી દીધો. કેમ જે અંગ્રેજ સરકારમાં આ ગંગાધર શાસ્ત્રીનું ઘણું માન હતું. બહુ ઐતિહાસિક આ વ્યક્તિ છે. એમણે અંગ્રેજ પાસેથી અભલ ખાચરના ગરાસનો પાક્કો દસ્તાવેજ રાજ્યમાં પ્રમાણભૂત કરાવી દીધો. તેથી અભલ ખાચરે ગંગાધર શાસ્ત્રીને એક અમૂલ્ય રજાઈ ભેટ આપી મહારાજના કહેવાથી. છેલ્લે છેલ્લે આ 29 થી પછી અભલ બાપુ 70 ધામમાં જશે, પછી 72 ગંગાધર શાસ્ત્રીનું ત્યાં ખૂન થઈ જશે. પુનાથી પંઢરપુર જતા વચમાં પેશવાઓ એની કતલ કરી નાખે છે. અને પછી પેશવાનું રાજ્ય જાય છે. શ્રીહરિને અલૈયા ખાચર નો બહુ વિશ્વાસ હતો, બહુ વિશ્વાસ. કોને? શ્રીહરિને. કોનો વિશ્વાસ બહુ હતો? અલૈયા ખાચર. અને તેનું અલૈયા ખાચર ને માન રહેતું હતું, મનમાં માન રહેતું હતું. એક વાત યાદ રાખો, ભગવાન યા ભગવાનના સંતો, કોઈ ભક્તો, કોઈ મોટા માણસ આપણો વિશ્વાસ રાખે, આપણો મહિમા રાખે, આપણામાં પ્રેમ રાખે, આપણને પોતાના ગણે, આપણને નજીક રાખે, આપણને સન્માને, બોલાવે, તો જરાય ફૂલમાં આવવું નહીં. આ બધું જીરવી જાણવું. ઘણા માણસો મોટાનો પ્રેમ, મોટા સન્માને બોલાવે, એને જરાય જીરવી શકતા નથી, જીરવી શકે નહીં. એટલે તરત જ એનું એને અભિમાન આવવા માંડે, એનો એને આમ જરા કેફ રહે, એટલે બીજા નાના માણસો આ રહે એ કેફમાં ને કેફમાં અથડાય. મેં કોણ, મારે આની ઓળખાણ છે, મારા ઉપર આ રાજી છે, મને તો આ બોલાવે છે. આવું બહુ જ લોકોમાં થતું હોય છે. માટે હંમેશા એક વાત યાદ રાખો કે કોઈનું પડખું મળે, પીઠબળ મળે, એના જોરે ક્યારેય કોઈ નહીં દુખવવા નહીં, કોઈને હેરાન કરવા નહીં, ક્યારેય નહીં. આપણને જે કાંઈ ભગવાન આપે છે એ કોઈને દુખવવા માટે, હેરાન કરવા માટે, કોઈની વાહે પડી જવા માટે, કોઈનું કાંઈ લઈ લેવા માટે નથી આપતા બાપા. આપણને ભગવાને જે આપ્યું છે એ બધાનું ભલું કરવા આપ્યું છે. ગમે તે આપ્યું, ભલે બુદ્ધિ, બળ, ઓળખાણ, મોટાનો રાજીપો, પ્રસન્નતા, કોઈ સારા માણસની નજીકતા આપી છે, આ બધું બધાના ભલા માટે આપ્યું છે. નહીં કે પોતાનામાં અભિમાન ધારીને એમ તેમ હું ફલાણું ઢીકળું, તમે હું કહો એમ કરો, આવી હોશિયારી મારવા નહીં આપ્યું. આ વાતને ધ્યાનમાં લેવી જોઈએ. અલૈયા બાપુને માન રહેતું હતું, ભગવાન એને બહુ માન આપતા હતા, એનું એને ભારે માન ચડ્યું. અને એને વિશે ગ્રંથકારે એવું લખ્યું,
ભગવાન મિલે તો કહાં શીખે ન સરળતા જોઉં, દિન દિન જો સરળતા સીખના ફલ હૈ સૌ.
જો જીવનમાં સરળતા ન શીખ્યા તો ભગવાન મળ્યા તો ભલે મળ્યા, પણ એમાં વળ્યું શું?
ભગવાન મિલે તો કહાં,
ભગવાન મળ્યા તો હું, પણ
શીખે ન સરળતા જો,
સરળતા શીખ્યો નહીં,
દિન દિન જો સરળતા સીખના ફલ હૈ સૌ. રોજ રોજ સરળતા શીખવી એ જ પરમેશ્વર મળ્યાનું ફળ છે.
ભગવાન જેને મળે એનામાં દિવસે દિવસે વધુ ને વધુ સરળતા આવવી જોઈએ, નિમ્નતા આવવી જોઈએ, પોતે નાના થવું જોઈએ.
જીહા લગ શીખે ન સરળતા સંત ભયે કહાં હોય, હરિજન હિ ભયે તો કહાં જન ઠગન હૈ દોઈ.
એ સંત અને હરિભગત બે જગતને ઠગવા વાળા છે, ઠગારા જ ઠગારા.
અલે સાધુ થયો કે હરિભગત થયો, પણ જો સરળતા નો શીખ્યો, અક્કડ રહ્યો, જીદી રહ્યો,
તો એ હરિભગત નથી, સાધુ નથી. એને તો લોકોને ઠગવા માટે સાધુનો અને હરિભગતનો દેખાવ કર્યો છે.
જીહા લગ શીખે ન સરળતા સંત ભયે કહાં હોઈ, હરિજન હી ભયે તો કહાં જન ઠગન હૈ દોઈ
માટે વાલા ભક્તો સરળ થવું, નિર્માની થવું, વિવેકી થવું, વિનયી થવું, વિનમ્ર થવું, કુણા રહેવું કુણા, કડકાઈમાં મજા નહીં, બહુ કડકાઈમાં. ઓલા હતા એ સમજ્યા, તો હું શું જોયું, હાલ પાણા ઠેબે સડાવે, હાલે ને તાર. એક વાર તો કૂતરા પર પીડ્યા, મીઠું જોયે, પછી કોકે કીધું કે હેઠું જોઈને હાલતા હોય, અમે હું એવું કર્યું છે હેઠું જોઈ લાલ ની પતિ ગયા, ઘણા ને વતાવ્યા નથી. પેલા સાહિત્યકાર કે છે, ધોળકાના મુસલમાન ને એની બીબી બે એમ નીકળ્યા છે, એમાં કોકે પૂછ્યું કે આ બીબી તમારી છે? ના ના તારી છે, લઈ જા લઈ જા લઈ જા લઈ જા. અરે ભાઈ સાહેબ, હા ક્યાં એક જણે એટલું જ પૂછ્યું, ક્યાંથી આવો છો? ચૂલામાંથી આવી છે. હે, એટલે જ ધગો છો કે છે. સરળતા શીખવાનું, ઘણામાં તો બાપરે બાપ, મુદ્દલ સરળતા નું, આખું ઘર એને લઈને તંગ હોય, બોલો આખો સંપ્રદાય એને લઈને હેરાન પરેશાન થઈ ગયો હોય, કોઈનું હા બળે ને જડમતી જરાય પૂછડું મૂકે ને, અને એવું એવું બોલે ને એવા ભાષણ કરે, બધું હળગાવે એવા. પેલી વાત તમે સાંભળી છે ને, એક જણાને એટલું જ કીધું, બાકસ છે કે નથી, શું કરવું છે? બીડી હળગાવીશ તો ગોલાની જીભે અડાડને હળગી જાય, ભલામણા જીભે અડાડવાથી બીડી હળગતી છે તો કે એની જીભે તો કંઈક ના ઘર હળગ્યા, તારી બીડી ન હળગે. સરળ થાવ બાપા, સરળ થાવ. જ્યાં સુધી સરળતા ન શીખ્યા ત્યાં સુધી સાધુ થયા તો પણ શું, અરે હરિભગત થયા તી પણ શું છે, તે બંને જણ માણસને ઠગનારા જ છે.
સરળતા જા માહી પ્રગટ હરિતા મહી રહત, ધર્મ કે સરગ રહત, સરળતા નહીં જાહી દોષ અધર્મ કે સરગ રહત, આત્મદર્શી તાકૂ દેખ પરત હૈ બાત યહ,
જેમાં સરળતા છે તેમાં ભગવાન પ્રગટ વાસ કરીને રહ્યા છે, અને જેમાં સરળતા ન હોય ત્યાં અધર્મ સર્ગના દોષો વાસ કરીને રહે છે. જે આત્મદર્શી છે તેને આ વાત સમજાય છે, પણ જે દેહદર્શી છે તેને સમજાતી નથી, તેને તો નીરમાં પણ થળ દેખાય છે. બોલો, નીર હોય ને થળ દેખાય? શું અદભુત વાત કે
નિષ્કપટતા સરળતા જૈસે
ભગવાન તત્કાળ રાજી થાય. પરમેશ્વર નો રાજીપો એના ઉપર એટલો તત્કાળ વર્ષી પડે છે. માટે આ ગુણ જરૂરી છે, નિષ્કપટ સરળ.
નિષ્કપટતા સરળતા જૈસે, નિષ્કપટતા સરળતા જૈસે, જો જો ગુણ હો જન્મે જૈસે, જો જો ગુણ હો જન્મે જૈસે, તા પર હરિ કી પ્રસન્નતા જેતી,
ક્યા બાત
હવત હૈ તત્કાલ હી તૈસે, હવત હૈ તત્કાલ હી તૈસે, હવત હૈ તત્કાલ હી તૈસે.
અલૈયા બાપુના પ્રસંગ ઉપરથી ગ્રંથકારે આટલી આપણને અમૂલ્ય ચોપાઈઓ આપી. પછી હુતાશની નજીક આવી, કાળ ભયંકર પડ્યો, વરસાદ તો કહેવાય ને. હુતાશની નજીક આવી ત્યારે શ્રીહરિએ સંતોને ગઢપુર બોલાયો. આ સંતોની સન્મુખ જવા શ્રીહરિ ગઢપુરથી ચાલ્યા, તે જિંજાવદર પધાર્યા. પછી ત્યાં શ્રીહરિએ અલૈયા ખાચરને છકથી બચી નમ્રતા રાખવા વિશે વાત કરી હતી, એ ગ્રંથકારે સાંભળીને લખી છે. મારા જિંજાવદરી ગયા બાપુને સમજાવવા અને બેહાડીને વાતું કરે છે, મહારાજ એ બાપુ જરા સમજો. સમજે મહારાજ કહે છે,
હરી કહત ભયે હમકુ જેહા, કૌ બાત કે છકહી તેહા, જી જી જી.
હે અલૈયા ખાચર, અમને છક નથી ગમતો, મદ નથી ગમતો, અભિમાન નથી ગમતું, ગર્વ નથી ગમતો, એટલે મને ગર્વ ગંજન કે છે. કોઈ સંતમાં કે કોઈ હરિભગતમાં કોઈ વાતનો પણ જો મદ છક અભિમાન ગર્વ દેખાય, મહારાજ કે ત્યારે અમને તેની તરફનો ડર રહે છે કે હવે આનું બગડશે.
તીતનો ડર તા કોહી રહાવે,
હે એટલો તેનો મને ડર રહે છે કે આનું બચારાનું હવે પાન્યું ભરી ગયું, આને હવે છક આવ્યો. ભક્તિ ધર્મ, વૈરાગ અને જ્ઞાન એનો જેટલો વધારે પડતો મદ રહેશે, આ તો ગુણો છે, ગુણો, એનો મદ વધારે પડતો જેટલો રહે છે તેટલું તેમાં અમને વિઘ્ન દેખાય છે. નક્કી એના કલ્યાણમાં કાંઈક ડખો થવાનો, કોઈ પણ બાબતનો છક, એક્સ વાય ઝેડ, કોઈ પણ બાબતનું અભિમાન, ગર્વ તે મોટપને રહેવા દેતો નથી. મોટપને ખાઈ જાય છે. ઘણાને સાધનનું બહુ કેપ હોય, ઘણાને તપનો, ઘણાને બુદ્ધિનો, આમાં મજા કઈ છે? સરળતા જેવું સુખ ન. નમનતા તીતની મોટપ તામે, અલયા ખાચર, નમનતા જીતની મોટપ તામે. જે વ્યક્તિમાં જેટલી નમ્રતા હોય તેટલી તેમાં મોટપ આવે છે. નમતા વિન મોટપ નયામે, નમ્રતા વિના મોટપ આવતી નથી દરબાર. અનંત વિદ્યા શીખના તાકે, નમનતા તે તો ફલ હે વાકે. અનેક પ્રકારની વિદ્યાઓ શીખ્યા પછી પણ એનું ફળ તો નમ્રતા જ. આપણામાં જે કાંઈ સામર્થ્ય આવે, આપણાથી કાંઈ સારું કામ થાય, બ્રહ્મચર્ય પાળી શકાય, બધું કંઠસ્થ કરી નખાય, વિદ્વાન બની જવાય, વાદક ગાયક બની જવાય, વિશ્વમાં નંબર લઈ લેવાય, આ બધી બાબતનું ફળ શું? નમનતા તે તો ફળ હે વાકે, નમ્રતા આવે ને એટલું જ એનું ફળ છે. અને જો અકડાઈ આવી તો મરી ગયા, ફળને બદલે કુફળ મળ્યું. નાળ કરવાનું હતું અને ગળું કરી નાખ્યું. બધી એની મહેનત, વર્ષોની સાધના, લાંબા સમયનું તપ ખાડામ ગયું. ભાઈ અવર ગુણ શીખે વારન પારા, અવર ગુણ શીખે વારન પારા, નમનતા ના આયે હું લગારા, નમનતા ના આયે હું લગારા, તિહા લગ ગુણ કે કન આયે, તિહા લગ ગુણ
એક પણ ગુણ આવ્યો નથી. અરે નમ્રતા વિના તો જેટલા ગુણ શીખ્યા છે ને, ગુણ શીખ્યા છે તે બધા વિષહી પાયે, ઝેર પાયમાં ઝેર. ઝેર રૂપ છે. કોણ ઝેર રૂપ છે? ગુણ. ગુણ ઝેર રૂપ છે, નમ્રતા વિનાના ગુણ. એટલે કે છે કે બધું શીખજો પણ હવ પહેલા નમ્રતા શીખજો. નમ્રતા શીખ્યા વિનાનું તમે જેટલું શીખશો તે ઝેર રૂપ થઈ જશે. શું કીધું? ઝેર રૂપ થઈ જશે.
જેટલી મોટપ છે તે બધી નમ્રતામાં આવી જાય છે. બસ જેટલી મોટપ કહેવાય બધી નિમ્નતામાં, નમ્રતામાં, સરળતામાં, નિર્માનીપણામાં આવી જાય છે ભાઈ, દાસપણામાં આવી જાય છે. માટે સૌ સંતો અને હરિભક્તો એ સત્સંગ કરી 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 કરીને નમ્રતા શીખવી, દાસપણું શીખવું, નિર્માનીપણું શીખવું, સરળતા શીખવી. આ જ શીખ શીખ કરવું, બીજું આવડે ન આવડે આ તો આવડવું જ પડે. કલ્યાણ આમાં છે. બહુ મોટા વક્તા થઈ જવામાં, બહુ મોટા વિદ્વાન થઈ જવામાં, બહુ મોટા ગાયક વાદક કે મોટા કોઠારી ચેરમેન આ બધું થઈ જવામાં કલ્યાણ નહીં. કલ્યાણ સરળતા, નિર્માનીતા, નમ્રતા શીખવામાં છે, એમાં છે. પછી શ્રી હરિ ઝીંઝાવદર થી કારિયાણી પધાર્યા. અલૈયા બાપુ ને એટલો ઉપદેશ આપ્યો ઝીંઝાવદર માં, પણ એ કઈ સાંભળતા નથી. એમાં તો ભગવાન ફેલ ગયા. બોલો મારા તમારા જીવનમાં. પછી કારિયાણી એવા ને વસ્તા ખાચર ને ભવને ઉતર્યા. તે વખતે શ્રી હરિએ મસ્તક ઉપર કેશ રાખ્યા હતા, જો આ પાછા રાખ્યા છે. પ્રભુ સ્વાનેરી દાતા નો દાંતિયો મુકુંદાનંદ વરણી પાસે રખાવતા, અને મુકુંદાનંદ વરણી રોજ શ્રી હરિના વાળ ઓળતા હતા. અત્યંત કાળા કેશ ચમકતા હતા. પછી શ્રી હરિ કારિયાણીમાં 5 દિવસ રહીને કુંડળમાં પધાર્યા. અહીંયા મુકુંદાનંદ વરણીને દાંતિયો નહીં રાખવો પડે એવું કરી નાખ્યું. હા, 69 કાળની કથા. નગારો તગાડો તાવડો શરૂ થયો અને સૌ સંતો ત્યાં ભેગા થયા. એટલે કુંડળ સુધી હામ આવ્યા, સંતોને તેડાવ્યા છે. હરિલામૃત માં આનું વર્ણન વધારે છે. સંતને નિરીખ્યા આવતા ઘોડી દોડાવી ઘનશ્યા. યા આ કથા આપણે તો અહીંથી ઝટ નીકળી જવું છે. તે સમયે રાયબામાએ શ્રીહરિને વિનંતી કરી અને સંતોના ખટરસના નિયમો છોડાવ્યા. એક શબ્દમ કથા આવી ગઈ. કુંડળમાં શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને ધર્મ અને ભક્તિની સૂક્ષ્મ વ્યાખ્યા કરતા એવું કહેલું કે જેટલા ભગવાનના આજ્ઞા વચન છે તે બધા મૂર્તિમાન ધર્મ છે. એક એક વચન મૂર્તિમાન ધર્મ, અને ભગવાનની મરજી પ્રમાણે જે ચાલવું તે મૂર્તિમાન ભક્તિ છે. એમ માનવું જય વચન મૂર્તિમાન ધર્મ, મરજી મૂર્તિમાન ભક્તિમાન ધર્મ, બેને વિભાગ પાડી દીધો. વચન મૂર્તિમાન ધર્મ અને મહારાજ ની મરજી એ મૂર્તિમાન ભક્તિ. ભગવાન કે વચન જીતને ધર્મ તે હી મૂર્તિમાન, મરજી તૈસે ચલના જો ભક્તિ મૂર્તિ હજાન. શ્રી હરિ એ આવી આવી વાતો કુંડળમાં મુક્તાનંદ સ્વામી ને ઘણી બધી કરી છે. તે સાંભળીને બધા બહુ રાજી થયા. પછી શ્રી હરિ કુંડળમાં 2 દિવસ રહીને બધા સાધુ સંતોને લઈને પાછા ગઢપુર પધાર્યા. વતુ કરાવીને સંતોને લઈને અને ત્યાં પછી ઉત્સવ કર્યો. ગઢપુરમાં ફૂલદોલ ઉત્સવ કર્યો અને તે પ્રસંગે અપાર હરિભક્તો આવ્યા. શ્રી હરિએ પહેલા એભલ ખાચરના દરબારમાં અને ત્યાર પછી જીવા ખાચરના દરબાર ગઢમાં રંકીડા કરી. શ્રી હરિ રંકીડા કરી રહ્યા ત્યારે દેવતાઓ આવી શ્રી હરિની સ્તુતિ કરે છે, મસ્ત સ્તુતિ કરે છે. જે મનુષ્ય આપની મરજી પ્રમાણે પ્રેમથી વર્તે છે તો હે મહારાજ, ભલે તેનો જન્મ નીચ યોનિમાં થયો હોય છતાં તે અક્ષરધામથી અધિક છે. દેવો બોલ્યા, હે મહારાજ, આપની મરજી લોપીને કદાચ કોઈ અક્ષરધામને પામે, ભલે પામે, પણ તે અત્યંત ન્યૂન જ રહે છે, એમ જ્ઞાન દ્રષ્ટિથી દેખ્યામાં આવે છે. આવી સ્તુતિ કરી દેવોએ. પછી દેવો ગયા. ત્યારબાદ શ્રી હરિ અને સંતો હરિભક્તો ગુલાલ ઉડાડતા ઉડાડતા હનુમત ગંગાએ પધાર્યા અને પછી બધાએ ત્યાં સ્નાન કર્યું. પછી ગઢપુરમાં જીવા ખાચરના દરબારમાં પધાર્યા. ત્યાં સંધ્યા આરતી બાદ શ્રી હરિએ ધૂન કરાવી અને ભગવત નામનો અપાર મહિમા કહ્યો. નામ જપો, નામ જપો, નામ મહિમા સાંભળ્યા પછી પણ અલૌકિક બુદ્ધિ વિના તેનો અભ્યાસ થતો નથી તે વિશે ગ્રંથકારે એવું કહ્યું કે મનુષ્યને જેવું તાન હોય તેવું ફળ મળે. ચલો આપણે તાન કેવું છે શેનું છે. તાન તૈસો ફલ મિલત હૈ, या में जोट नहीं लेश लोक देखावन ता नहीं या के फल है कलेश। जितान तैसो फल मिलत ही जी 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 या में जुट नहीं ले लोक देखावन ता नहीं या के फल है कलेश। जो हमारा साथ जिंदा वो क्यों वगड़े तो પછી ગમે છે ને તમને આશીર્વાદ દેજો બધા નિર્વિઘ્ન પાર પડી જાય બધા સરસ મજાનો રંગોત્સવ કર્યો ગઢડામાં રંગોત્સવ બાદ શ્રી હરિ સંતો ભક્તોને વળાવવા કુંડળ સુધી આવ્યા પછી પાછા બધાને વળાવવા અહીં સુધી આવ્યા કુંડળ સુધી પેલા તેડવા કુંડળ સુધી આવ્યા પછી વળાવવા કુંડળ સુધી આવ્યા અને ત્યાં રામદાસ ભાઈ ને સમગ્ર સત્સંગોની સંભાળ રાખવાની ભલામણ કરી કુંડળમાં મહારાજે રામદાસભાઈ ને કીધું કે બધા સત્સંગની તમારે સંભાળ રાખવી અહીંથી અહીં સુધી બધાને વેચી દીધા દેશ અને સંતોને ચરોતરમાં રહેવાની આજ્ઞા કરી પછી શ્રી હરિ પાછા ગઢપુર આવ્યા અને થોડો સમય ગુપ્તવાસ રહ્યા શ્રી હરિએ જેઠ વદ્યમાં સંતોને પત્ર લખી જણાવ્યું કે અષાઢી પાંચમની વીજળી થાય ને તો ગુજરાતમાં રહેવું વીજળી ન થાય તો પૂર્વ દિશા તરફ હાલતા થવું પાંચમની રાત્રિએ થોડી ઘણી વીજળી થઈ પરંતુ કોઈને દેખાણી નહીં તેથી રામદાસ સ્વામીની આજ્ઞા લઈને સંતો પૂર્વ દિશા તરફ હાલતા થઈ ગયા આગળ જાડી પ્રદેશ આવ્યો સંતોને ત્રણ દિવસના ઉપવાસ થયા કાંઈ ખાવા મળ્યો નહીં તે સમયે શ્રી હરિ એક શેઠનું રૂપ લીધું દયાળજી શેઠ નામ ધારણ કર્યું અને સંતોની પાસે આવ્યા અને બધાય સાધુને જમાડ્યા એના વિના કોણ જમાડે પછી દયાળજી શેઠ કહે છે સંતો તમને મેં જમાડ્યા હવે હું તમને પ્રાર્થના કરું છું કે તમે ભગવાનને પ્રાર્થના કરો તો પ્રભુ આ ભયંકર કાળનું દુઃખ નાશ કરે વરસાદ વરસાવે ભગવાન તમ જેવા સંતોની પ્રાર્થનાથી તેથી સંતોએ પ્રાર્થના કરી અને મધ રાતે ખૂબ વરસાદ થયો આ ઓગણેતરો કાળ ગુજર્યો પછી વ્યાપકાનંદ સ્વામી વગેરે સંતો જાડી પ્રદેશથી પાછા આવી વડોદરા વિશ્વામિત્રી નદીના પુલ ઉપર રહ્યા સંતોનું વર્તન જોઈ અંગ્રેજે ઓફિસમાં બોલાવ્યા અને પુલ ઉપર રહેવાની છૂટ આપી અને વૈરાગીઓએ સંતો વિરુદ્ધ ફરિયાદ કરી અંગ્રેજ સરકારમાં તેથી વ્યાપકાનંદ સ્વામી તથા મોટા અખંડાનંદ સ્વામી હિન્દુસ્તાની હતા સડસડાટ હિન્દી બોલે એમણે જઈને અધિકારીઓ આરે વાત કરી સંતોના ધર્મ સમજાવ્યા અને નીતિની મહત્તા સમજાવી તે સાંભળીને અંગ્રેજ સરકારના અધિકારીઓ ખુશ થઈ ગયા અને સંતોને એમ કહ્યું ચિંતા કરોમાં રસોઈ ન મળે તો અમારે મોદીખાનેથી સીધું લઈ જજો તમને વ્યવસ્થા કરી આપીએ છીએ અને તમે તમારો પુલ ઉપર રહ્યો ઢોલકા ખકડાવો આ સમયે શ્રી હરિ ગઢપુરમાં હતા અને અષાઢ મહિનામાં ત્રણ દિવસ સુધી અતિવૃષ્ટિ થઈ તેથી કેટલાય લોકો ઘેલા નદીમાં તણાયા ને આમ કેટલાય દુઃખી થયા ને બધે એવું થયું હતું પછી બહુ વરસાદ પડ્યો હતો 70ની સાલમાં અનાજ હડી ગયું બહુ બધી તકલીફ થઈ હતી આને લીલો કાળ કહેવાય એક તો હુકો પડેલો પછી લીલો પડેલો ત્યારે જીવા ખાચરની વિનંતીથી શ્રી હરિએ નદીમાં ચરણારવીને બોલ્યા અને નદી વધાવીને લોકોની રક્ષા કરી હતી આ વખતે વિરક્તાનંદ સ્વામી વગેરે સંતોને શ્રી હરિએ દીક્ષા આપીને સંત કર્યા હતા આ સમયે શ્રી હરિની આજ્ઞાથી સ્વરૂપાનંદ સ્વામી જગન્નાથપુરી ગયા હતા અને ત્યાં તેમણે પ્રતાપસિંહ રાજાને હરિચરિત્ર સંભળાવ્યા પછી ધ્યાનમાં બેસાડી શ્રી હરિનો સાક્ષાત્કાર કરાવ્યો અને શ્રી હરિનો એવો પાકો સાક્ષાત નિશ્ચય કરાયો હતો તથા નિર્માનંદ સ્વામીને આ વખતે ભગવાન સ્વામિનારાયણે પૂના મોકલ્યા હતા એવો પૂના ગયા અને તેમણે ત્યાંના બાપુભાઈ ગોખલેને 6 મહિના રોકાઈને સત્સંગ કરાવ્યો અને એમનું કલ્યાણ કર્યું કે જેના બગીચામાં વરણી વેશે મહારાજ ઉતર્યા હતા અને એ નિર્માનંદ સ્વામી એટલે આ કુંડળ ગામના પટગીર કાંઠી એનું નામ હાથીઓ પટગીર હતું રાયબામાના દીકરા હાથિયા પટગર ધામમાં ગયા પછી આ હાથિયા પટગીર પાણવીથી અહીં રહેવા આવ્યા આ હાથિયા પટગરની બાનું નામ પણ રાયબામાં હતું એ બોટાદ ના હતા. બોટાદથી પાણીમી પરણીને ગયેલા અને કુંડલના આથિયા પટગેરના બા રાયબામાં એ કારિયાણીના માચા ખાચરના બેની ત્યાંથી આઈ પરણીને કુંડલ સાસરે આવેલા. બેયના દીકરાનું નામ હાથીઓ પટગર્યું હતું. એક આસોદરની લડાઈમાં મરાઈ ગયા અને બીજા આ કુંડલના હાથિયા પટગીર સાધુ થયા નિર્માનાનંદ સ્વામી નામ પર. એણે બાપુભાઈ ગોખલેનો ઉદ્ધાર કર્યો. બોલો, બીજા કુંડલના એક પટગીર હતા રણિંગ પટગીર, એ થયા કૃપાનંદ સ્વામી. કુંડલના બે કાંઠી દરબારો શ્રીજી મહારાજના નંદ સંતો હતા કૃપાનંદ સ્વામી અને નિર્માનાનંદ સ્વામી. બહુ સારા સાધુ. સંવત 1870 ભાદરવો માસ બેઠો ત્યારે શ્રીહરિ ગઢપુરથી નીકળી સોરઠમાં વિચરણ કરતા કરતા ઝાળિયા પધાર્યા. ત્યાં હીરાભાઈ ઠક્કરને ઘેરે પછી વાલે મંદવાળ લીલા કરી અને હિતેની સાલીમાં માણા બહુ માંદા પડ્યા હતા. પહેલાં કાળ પડ્યો ને પછી વરસાદ બહુ વર્ષ્યો ને એવા જીવાણું થયેલા ને માણા મરી ગયા ને ઢોર મરી ગયા ને પછી ગંજકી થઈને બધા બહુ માંદા પડ્યા. અને મહારાજે ભેળે ભેળી ઝાળિયામ જઈને મંદવા લીલા કરી. આમ તો જ્યાં જાય ને પૂછતા માંદા પડી કોઈ હા નહોતું પડતું. ઝાળિયામાં લીલા બે માણે કીધું તમારી મરજી, બસ માંદા પડી. બહુ લાંબી લીલા છે, હું એવું કાંઈ વધારે નહીં કહું. આ અપાર મનુષ્ય ચરિત્ર કર્યા છે, જે ચરિત્ર જોઈને નિશ્ચય રાખવો કઠણ પડી જાય. એવી લીલા કરી કે એ બધું જોઈને નીચે રાખવો. આવી તો મહારાજ ગાળ્યો બોલતો. તે દિવસે મહારાજે દુનિયાની બધી ગાળ્યોને પ્રસાદીની કરી. નિજ મુખમાંથી મહારાજે એમને ઉચ્ચાર કરીને પાવિત્ર આપ્યું. ભાઈ એક સાધુને તો મહારાજે ચોટક્યો લઈને જે ગાળ હોફડાવી. લુગડા કાઢીને ગરભે ગા થઈ ગયા તો શું એની બાએ કોઈ ગાળ નહીં દીધી હોય ગયા. પછી છે ને આવું બધું જોઈ ને ગ્રંથકારે એક ચોપાઈ લખી, હું તમને હમણાં.
ગમે તેસે હોય નિશ્ચય વારે, ગમે તેસે હોય નિશ્ચય વારે, ચરિત્ર દેખત રહે ન લગારે, ચરિત્ર દેખત રહે ન લગારે, હરિ રખે તબ નિશ્ચય રહેવે, હરિ રખે તબ નિશ્ચય રહેવે, કરત ભયે ઉ ચરિત્ર હી એવે, કરત ભયે ઉ ચરિત્ર હી એવે.
ગમે તેસે હોય નીચે વારે,
ગમે તેસે હોય નીચે વારે,
ચરિત્ર દેખત રહત ન લગારે,
ઓ ચરિત્ર દેખત રહે ન લગારે,
લહે ન લગારે
રહે ન લગારે.
ઓ ગુરુ છે આધારન સ્વામીએ નોંધી નાખ્યું કે ગમે એવો નીચે વાળો હોય પણ જો શ્રીહરિ કઈક એવા ચરિત્ર કરે ને તો લગાર નીચે ન રહે. કે ગમે હોય નહી એવું તો આ જેને નીચે રહેતા હશે એને કેમ રહેતા હશે? ગમે એવા ચરિત્ર જોયા પછી પણ નીચે રહેશે ને અમુકને? ત્યારે કહ્યું હરિ રખે તબ નીચે રહેવે. જેને જેને નીચે રહ્યો છે એનો નીચે હરિએ રાખ્યો છે એટલે રહ્યો છે, બાકી ન જ રહે. ગમે એવો હોય તોય ન રહે, પણ ભગવાન જેનો નીચે રખાવે એનો રહે. કરત ભાઈ એવું ચરિત્ર હી એવે, ભગવાન એવા ચરિત્ર કરી જાણે, ભૂકા કાઢ નાખે. એક દી મહારાજે સંતોને કીધું કે અલે આય તમે બધા હું હરખા છી, તમે સંતને હું સજાનંદ સ્વામીને બધા તાગડ દિનના કરી કોઈને વાહે કાંઈ નહીં, પણ માની લો કે અમે બે ચાર બૈરા કર્યા હોય ને છોકરા હાથ આઠ દસ થયા હોય ને એક અમારા ખોળામાં ઝાડે ફરતું હોય ને એક ઊભું ઊભું એકી જતું હોય એની બા પાછી મારી માં ખીજાતી હે છોકરો વાળતા નથી ને તમે, તો સંતો તમને કેમ થાય? તો સંતો કેમ થાય એવું પૂછ્યું મહારાજ. હા આવું બધું ટોળું કર્યું હોય તો પછી કેમ થાય? ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ આવું સુખ તો ન આવે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આવું સુખ તો ન આવે, સમજ્યા? આમ તો ધર્મકુળ સત્સંગમાં આવ્યા પહેલા જે સત્સંગમાં સુખ હતું એવું એ સુખ કઈક અલૌકિક હતું એવું આધાન સ્વામી લખ્યું, છોકરું લખ્યું કે એ કઈક વાત જ બહુ સારી હતી. હવે એ તો આમ તો મહારાજને તો કઈ છોકરા જયા નહીં, પણ હવે ભાઈઓના ને બધું આવ્યું તોય જો સંતોનો અનુભવ એવો હોય કે આલું પહેલા હતું એવું તો ન રહ્યું, તો પછી મહારાજને પોતાને જ આ બધું હોય લપસંદર તો પછી સંતો તેમ જ કે મહારાજ હવે બહુ ન જામે. પછી બ્રહ્માનંદ સ્વામીએ દાંત કાઢ્યા, હવે મહારાજ અમે તો પછી બધા ટાબરિયાને રમાડીએ બીજું હું હવે ગેમલા ભીમલા આણી કરાવે. મારો બેટો ભાગ્યશાળી થઈ ગયો, તારા બાપા ભગવાન હારા હખણો મરી જાય. જો ભગવાન શ્રી કૃષ્ણના બધા સંતાનો દ્વારિકામાં હખણા ન રહ્યા ને તો પછી છે ને બધું બોલાણું. જૂના દાખલા દઈને સમજાવે. પછી દાંત બહુ કાઢ્યા અને પછી મહારાજ બહુ સરસ બોલ્યા કે સંતો અમારો નિશ્ચય અમે જ તમને રખાવીએ છીએ. આવું બોલ્યા, અમે નીચે રખાવીએ છીએ, બાકી રે નહીં. એ જ વાતની જાણે આ ચોપાઈ હોય એવી ચોપાઈ છે. શ્રી હરિએ એવી જાળિયામ લીલા કર્યો, ભલભલા નીચે ન રહેવી. પણ હીરાભાઈ ને એમના ધર્મપત્નીને કોઈ કાંકરી ખરી નહીં નીચેમાંથી. ભાઈ શ્રી હરિ જાળિયાથી ગઢપુર આવતા હતા ત્યારે હાલેમાળ પર્વત નજીક આવતા પાર્ષદો શ્રીહરિથી ઘણા પાછળ રહી ગયા હતા ત્યારે શ્રીહરિની વાહે લૂંટારા આવ્યા. તેથી શ્રીહરિ ઢાલ તરવાર લઈ ગાડામાંથી કૂદી પડ્યા અને તરવારી કાઢીને તેઓને ભગાડ્યા. પછી પાર્ષદો ભેગા થયા ત્યારે તેમને શ્રીહરિ વેઢ્યા. આવી લીલા કરી હતી. આવી લીલા કરતા કરતા ગઢપુર પધાર્યા. ગઢપુરમાં અભલ ખાચરે દેહ ત્યાગ કર્યો. 70ની સાલમાં આવું છે. જીવા ખાચરના દરબારમાં સ્વરૂપાનંદ સ્વામી બીમાર હતા. તેને શરીરે બહુ જ બળતરા થતી. મહારાજ રોજ અડધી રાતે એમની ખબર કાઢવા આવતા અને પોતાના હાથે ચંદન ઘસીને તૈયાર કરીને સ્વામીને લેપન કરતા, તોય સ્વામીને ઠંડક થતી નહોતી. પછી શ્રી હરિએ તેને આત્મારૂપ થવાની વાત કરી, તેથી સ્વામીને પોતાની ભૂલ સમજાણી. મહારાજે કીધું સ્વામી આત્મારૂપ થઈ જાઓ, ત્યારે સમજાણું કે મને ખોટું આત્મારૂપનું અભિમાન છે. પછી શ્રી હરિની માફી માગી અને પ્રાર્થના કરી કે મહારાજ અજાણતા પણ કોઈ પણ શરીરમાં આપના કોઈ ભક્તનો સંતનો દ્રોહ થાય નહીં, કાયમ આપની સેવા કરવામાં મારી મતિ નિત્ય રહે, આટલું હું માગું છું, તો આપ કૃપા કરીને આપો. ધામમાં જવું તે પણ આપના હાથમાં છે. હા હા, બેન્ડ વાળી દ્યા મંદવાડતો એ કે ધામમાં જવું તે પણ આપણા હાથમાં છે, તેમાં કાંઈ મારું બળ હાલતું નથી. જ્યાં સુધી આપે આપ્યું ત્યાં સુધી જોર રહ્યું. બધાનું એમ જ છે, જ્યાં સુધી આપે આપ્યું ત્યાં જોર રહ્યું. જેના અત્યારે જગતમાં દહકા હોય ને, ભગવાન જ્યાં સુધી બધા નિર્ણય હવડા લેવડાવે, હરોળો પ્રકાશ કરે બુદ્ધિનો, ત્યાં સુધી બધા બીડિયામાં ચમકે. અને જેવી ભગવાનની એને અનુમતિને સહાય ન રહે, પછી એનો એ માણસ છે ને બેભાન જેવો હોસ્પિટલમાં પીડ્યો હોય, કોઈ મીડિયા ફોટો પાડવાય ન જાય. આપણે પૂછીએ કોલ્યા જીવે છે નેતા માજી, તો કે એ પડ્યા. અરે એક દિન સમયે તો બધી ટીવીમાં એ જ આવતા, તો કે હવે એકય ટીવીમાં નહીં આવે. દહકો પૂરો. હે પ્રભુ, જ્યાં સુધી આપે જોર આપ્યું ત્યાં સુધી જોર રહ્યું, તે જોર આપે ખેંચી લીધું એટલે હવે હું કોરો થઈ ગયો છું. આવું બોલ્યા, સમજાણો. માટે કોઈ વાતનું ભગવાન સિવાય બળ ન રાખવું. બળ રાખવું તો એક ભગવાનનું રાખવું. પછી શ્રી હરિએ સ્વરૂપાનંદ સ્વામીને ધ્યાન કરાવીને શાંતિ કરાવી. શ્રી હરિ વારે વારે માંદા સાધુની સેવાનો મહિમા બહુ કહેતા. બીમાર સંત વર્ણી કે પાર્ષદ એમની જે હેતથી સેવા કરે છે તે મારી જ સેવા કરે છે એમ જાણવું. આવું બોલતા, દુઃખી સંત કી જો જેહી વર્ણી, દુખી પદાતી હુકી, સેવા કરત હિત તેહી, સેવા મેરી કી એવું યહ, એમ કહેતા. વળી આપણા સત્સંગમાં જે જે સંતો વર્ણી અને પાર્ષદો રહ્યા છે તે બધા અલૌકિક છે. સાંભળો, માયિક શરીરના યોગથી ભલે તે માયિક દેખાય છે આપણા સત્સંગમાં રહેલા બધા સંતો પાર્ષદો વર્ણીઓ, પણ સત્સંગને યોગ્ય કરીને તેમને માયિક જોવા નહીં. જે મનુષ્યો સત્સંગ કરી રહ્યા છે તે બધા અલૌકિક છે એમ મનમાં દ્રઢ સમજવું. માયિક તનકર જોવું, માયિક દેખે આત તેહી, माइक न देखना स्वव सत्संग के योग करही। सत्संग ही जेते वो करत भये जन ही जेही, अलौकिक रहे तेवु समझना दृढ़ ऐसे मन। आम मन मा दृढ़ समझो बद्धा, जेटला कोई मनुष्य सत्संग करे छे बद्धा अलौकिक छे। आवु भगवान पोत्ये बोल्या, मानवु न मानवु आपणी मरजी, पण एने साफ कही दीधु। भगवान अने संतो कल्पो वृक्ष समान छे, भगवान अने संतो कल्प वृक्ष समान छे। तेथी तेने विषे जे जेवु चिंतवे छे तेवु तेने मळे छे, एवं एने शरीर मळे छे। અહીં ગ્રંથકારે નોંધ લીધી છે કે શ્રીહરિએ મનમાં ધાર્યું હોય એવું જ થાય છે। આ પૂર્ણા 41 તરંગ થયા ત્યારે રઘુવીરજી મહારાજ ધામમાં ગયા। 15મા પૂર્ણા 101 તરંગ છે, એમાં 41 જયારે લખાઈ રહ્યા ત્યારે આચાર્ય રઘુવીરજી મહારાજ ધામમાં ગયા। આ ગ્રંથના 5 પૂરની કથા રઘુવીરજી મહારાજે કરાવીને સાંભળી હતી, બાકીના 10 બાકી રહી ગયા હતા। તેઓ બોલ્યા હતા કે સત્સંગમાં જેટલી શ્રેષ્ઠ શ્રેષ્ઠ વાતો છે તે બધી આ ગ્રંથમાં આવી ગઈ છે। પછી શ્રીહરિ ગઢપુરથી વિચરણ કરતા કરતા વડતાલ આવ્યા, ત્યાં ભગવાન ક્રિયાસાધ્ય છે કે કૃપાસાધ્ય છે તે ઉપર સંતોને ચર્ચા બહુ કરાવી છે, એ બહુ મોટી વાત છે। પછી વિચરણ કરતા કરતા ડાકોર, ઉમરેઠ, વલાસણ, જેતલપુર, મોટેરા થઈને કરજીસણ પધાર્યા। શ્રીહરિએ કરજીસણમાં જ જન્માષ્ટમીનો સમયો કર્યો, રાતથી સૂર્યોદય થયો ત્યાં સુધી શ્રીહરિની પૂજા ચાલતી રહી અવાર સુધી। કરજીસણમાં જન્માષ્ટમી ઉત્સવમાં, આ ઉત્સવમાં ઘણા નવા સત્સંગી થયા હતા। તે પ્રસંગે ગ્રંથકાર સંત હરિભક્તના ગુણોનો પ્રભાવ કહેતા એવું લખે છે કે જે નરનારીઓ અપાર કામી ક્રોધી અને લોભી હોવા છતાં પણ લગાર જેટલોય સંતો અને હરિભક્તોનો મુખથી ગુણ ગાય છે અને પોતામાં જો એને દોષ દેખાઈ આવે છે તો કોઈક દિવસ તેઓ અવશ્ય સત્સંગ કરશે, એમાં કંઈ ફેર નહીં પડે। સંતો અને હરિભક્તોના ગુણ તો એવા છે કે તે ગુણ ગાનારાના અપાર પાપ હોય તો પણ બાળી દે સાહેબ। ગુણ ગાઓ સંતો ભક્તોના, જે કોઈ બિન સત્સંગી હશે ને કદાચ એને સંતો ભક્તોનો ગુણ આવ્યો, આપણા વર્તનથી આપણે એને કંઈક મદદ કરીને એને જો ગુણ ગાયો તો એને સત્સંગ થઈ જાય, એનો પાપ બળી જાય। માટે કોકને ગુણ આવે એવું કરવું, કોક સત્સંગનો ગુણ ગાય એવા બે કામ આપણાથી થાય તો એને સત્સંગ કરાવવાનું ફળ મળે, અને કોકને અવગુણ આવે એવું કામ કરીએ તેનો સત્સંગ ટાળ્યાનું પાપ આપણને લાગે। કોઈ મનુષ્ય પાપથી છૂટવાનો વિચાર કરીને સંતો તથા હરિભક્તો આગળ હાથ જોડીને એક વાર માથું નમાવે તથા આદરભાવથી એમને અનજળ આપે અપાવે તે સત્સંગ થવાનું બીજ છે। અહીંથી સત્સંગ શરૂ થાય, માથું નમાવે કે કાંઈક અનજળ આપે જોડીમાં, અને સંતો હરિભક્તોનો દ્રોહ છે તે પુણ્ય બીજ બાળી નાખે। આ જોડી મગાવવાનો હેતુ આ જ, કોઈ જાણે અજાણે સત્સંગી બિન સત્સંગી હોરે હોરે જો અનાજ આપે તો એનું જરૂર રૂડું થાય, એના પાપ બળી જાય અને દ્રોહ કરનારાના પુણ્ય બળી જાય। જ્યારે લોકો આવી વાતને સાંભળે છે ત્યારે તે મનુષ્ય સદબુદ્ધિને પામે છે। પછી શ્રીહરિ કરજીસણથી નીકળી જેતલપુર, ધોળકા, જવારજ, બળોલ, ખડોલ, સુંદરિયાણા, નાગડકા, બોટાદ, સારંગપુર થઈને પાછા ગઢપુર પધાર્યા। બોલો સહજાનંદ સ્વામી।